તારીખ 26/5/1994 શ્રી સમયસર કલષ્ટિકા શ્લોક નંબર 134 135 અને 136 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 66
સમયસર કલષ્ટિકા નિર્જરાધિકાર 134 કળશમાં પાનું 123 નીચેથી લઈએ કળશનો વિષય છે કે આ જ્ઞાન અને વૈરાગ્યનું સામર્થ્ય છે કે જેથી જીવ પૂર્વકર્મના ઉદયને ભોગવતો હોવા છતાં પણ બંધાતો નથી. પૂર્વકર્મના ઉદય ભોગવતા મિથ્યા દ્રષ્ટિ જીવ અવશ્ય બંધાય છે, તેવા જ કર્મનો ઉદય સમ્યક દ્રષ્ટિ જીવ ભોગવતા છતાં બંધાતો નથી, એ વિષય લેવો છે. શું કહે છે? તેવી રીતે ત્યાંથી નીચેથી છઠ્ઠી લીટી છે. તેવી રીતે કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ અનેક પ્રકારની સામગ્રી ભોગવે છે, નાના પ્રકારની એટલે અનેક પ્રકારની સામગ્રી ભોગવે છે. દ્રષ્ટાંત આપ્યો છે કે કોઈ પરાણે કોઈને દારૂ પીવડાવ્યો હોય તો એને દારૂ ન ચડે, પણ દારૂની મીઠાશથી, દારૂના પીવાના રસથી જો દારૂ પીવે તો અવશ્ય દારૂ ચડે. મદિરા એ દ્રષ્ટાંત આપ્યો છે. એમ સમ્યક દ્રષ્ટિ ઉદય કર્મને પરાણે ભોગવે છે, ભોગવવાના રસથી ભોગવે તો અવશ્ય બંધાય, પણ ભોગવવાનો રસ નથી એને ભોગવે છે માટે બંધાતો નથી. એ દ્રષ્ટાંત સિદ્ધાંતમાં ઉતારે છે. તેવી રીતે કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ નાના પ્રકારની સામગ્રીને ભોગવે છે, સુખ દુઃખને જાણે છે. શું? એ વખતે જે પ્રકારના પરિણામ થાય એને જાણે છે, સામગ્રી પ્રત્યેના પરિણામને પણ જાણે છે. પરંતુ જ્ઞાનમાં શુદ્ધ સ્વરૂપ આત્માને અનુભવે છે. શું? પરંતુ જ્ઞાનમાં તો શુદ્ધ સ્વરૂપ આત્માને અનુભવે છે. તેના વડે એવું અનુભવે છે કે આવી શુદ્ધ સ્વરૂપ આત્માને અનુભવે છે એટલે હું આત્મા જ્ઞાન સ્વરૂપે શુદ્ધ સ્વરૂપે છું, કર્મના ઉદય વાળો હું નથી, એમ અનુભવ કરે છે, અસ્તિ નાસ્તિ છે. તેના વડે એવું અનુભવે છે, આ અનુભવનું વર્ણન કરે છે કે આવી સામગ્રી કર્મનું સ્વરૂપ છે, મારું સ્વરૂપ નથી, શરીર મારું સ્વરૂપ નથી, બીજા સંયોગો મારું સ્વરૂપ નથી, કર્મનું સ્વરૂપ છે. કર્મનો ઉદય એટલે કર્મનું સ્વરૂપ છે. જીવને દુઃખમય છે, એની ઉપાધિ ગ્રહણ કરવી તે દુઃખમય છે. કર્મના સ્વરૂપે, કર્મના સ્વરૂપને જીવ ગ્રહણ કરે તો દુઃખી થાય, ત્યારે જીવ તો સુખમય છે. શું? જીવનું સ્વરૂપ તો સુખમય છે, એ જીવનું સ્વરૂપ નથી. જે કર્મનો ઉદય છે એને ભોગવવાના પરિણામ દુઃખમય છે, જીવનું એવું સ્વરૂપ નથી. જીવનું સ્વરૂપ તો સુખમય છે અને એને અનુભવતા સુખ થાય છે, એમ કહે છે. જીવનું સ્વરૂપ નથી, કર્મ ઉપાધિ છે. કર્મના સ્વરૂપે પોતાને અનુભવતા ઉપાધિ છે. આવું જાણે છે તે જીવને જ્ઞાનાવરણ આદિ કર્મનો બંધ થતો નથી. એવું જ્ઞાન કરનારને, એમ જાણનારને, એવો અનુભવ કરનારને જ્ઞાનાવરણ આદિ કર્મનો બંધ થતો નથી. સામગ્રી તો એવી છે કે મિથ્યા દ્રષ્ટિને ભોગવતા માત્ર કર્મ બંધ થાય છે. ત્યાં સુધી આવ્યા હતા. સામગ્રી એવી છે, ઉદયની સામગ્રી, કે મિથ્યા દ્રષ્ટિ ભોગવે અને બંધાયા વિના ફરી એની જે જીવને કર્મબંધ થતો નથી એટલે સમ્યક દ્રષ્ટિ. જે જીવ એટલે અહીંયા સમ્યક દ્રષ્ટિ જીવને કર્મબંધ થતો નથી તે જાણપણાનું સામર્થ્ય છે એમ જાણવું, એટલે જ્ઞાનનું સામર્થ્ય છે એમ જાણવું કે જ્ઞાનથી ભિન્ન રહે છે. જ્ઞાનના સામર્થ્યમાં શું છે કે જ્ઞાનથી જ્ઞાનને અનુભવે છે અને સામગ્રીથી ભિન્ન રહે છે એમ જાણવું. અથવા હવે એનો વિશેષ ખુલાસો કરે છે કે અથવા સમ્યક દ્રષ્ટિ જીવ નાના પ્રકારના કર્મના ઉદય ફળ ભોગવે છે પૂર્વે બાંધેલા, અજ્ઞાન ભાવે બાંધેલા. પરંતુ બહારમાં તો કર્મના ઉદયના ફળને ભોગવે છે, પરંતુ અભ્યંતર એટલે અંદરમાં, બહારમાં તો આમ છે પણ અંદરમાં એમ કરીને વાત કરે, પણ કરીને વાત લે છે. પરંતુ અભ્યંતર શુદ્ધ સ્વરૂપને અનુભવે છે, અંદરમાં પોતાના શુદ્ધ સ્વરૂપનું વેદન અને અનુભવન ચાલુ છે નિરંતર પરિણતિમાં. બહારમાં કર્મફળનો ઉદય દેખાય છે, અંદરમાં પોતાના સ્વરૂપનો અનુભવ ચાલે છે. તેથી કર્મના ઉદય ફળમાં રતિ ઉપજતી નથી. રતિ કેવા રતિ કાંઈ, અંદરમાં શુદ્ધ સ્વરૂપને, નાયક સ્વરૂપને અનુભવતો હોવાથી બહારમાં જે કાંઈ કર્મફળનો ભોગવતો થાય છે એમાં રતિ થતી નથી. રતિ થતી નથી એટલે પ્રીતિ ઉપજતી નથી. આ મને સુખનું કારણ છે, આમાં સુખ છે એવું એને લાગતો નથી. ઉલટાનો એ પરિણામમાં દુઃખ અનુભવે છે, ઉપાધિ અનુભવે છે કે આ ઉપાધિ થાય છે, આ ઉપાધિ જોતી નથી. રતિ ઉપજતી નથી, ઉપાધિ જાણે છે. એ જ લખ્યું છે કે ઉપાધિ જાણે છે. ઉપાધિ જાણે છે એટલે ઉપાધિનું દુઃખ પણ જાણે છે. આ તો ઉપાધિ છે અને આ ઉપાધિનું દુઃખ છે. તેથી અત્યંત લુખો છે. શું એ દુઃખ અનુભવવાના કારણે એમાં રસ આવતો નથી, પરિણામ લુખા થઈ જાય છે. હવે અહીંયા થોડો વિચાર કરીએ આપણે કે અન્ય મતમાં પણ ઉદાસીનતા કેળવનાર જીવો, વૈરાગ્યમાં આવનાર જીવો લુખા પરિણામ વાળા હોય છે, અથવા મિથ્યા દ્રષ્ટિ જીવ પણ શુકલ્યસ્યા સુધીના પરિણામ કરે તો એને પરિણામમાં રાગરસ તીવ્ર ન હોય. શુકલ્યસ્યામાં લેસ્યા તો યોગ અને ઉપયોગના પરિણામ છે ને, જેમાં ચિકાસ દર્શાવી છે. શુકલ્યસ્યા હોય મિથ્યા દ્રષ્ટિ. હા, હવે ત્યાં પણ લુખા પરિણામ અને અહીંયા પણ લુખા પરિણામ. વિચાર એ કરવાનો છે કે ફરક શું. મિથ્યા દ્રષ્ટિ જીવને પણ લુખા પરિણામ હોય, સમ્યક દ્રષ્ટિ જીવને પણ લુખા પરિણામ હોય. જો પરિણામ લુખા છે એટલું જ જોવામાં આવે તો ભૂલ થાય કે ન થાય? મિથ્યા દ્રષ્ટિને સમ્યક દ્રષ્ટિ માને તો કેવી રીતે ખબર પડી, આમાં નક્કી કેવી રીતે થાય? એ માટે આ જરા ધ્યાનથી વાંચવા જેવું છે કે ઉપાધિ અને દુઃખ જાણે છે માટે અત્યંત લુખા છે. શું તેથી અત્યંત લુખા છે? તેથી શબ્દ નાખ્યો છે ને. બીજા જીવોને લુખા પરિણામ હોય તો એમાં દુઃખનું વેદન નથી, દુઃખના વેદનને કારણે લુખા પરિણામ નથી. અહીંયા તો જે ચાલતા પરિણામ છે એમાં જેટલી ઉપાધિ એને જેટલો પર તરફનો પરિણામ અંશ છે એની અંદર દુઃખ છે, એ વિકલ્પમાં દુઃખ છે એવો અનુભવ છે. દુઃખમાં હોશ કોને ચડે? દુઃખમાં હોશ ચડે કોઈને? એને દુઃખ લાગે છે. તો મિથ્યા દ્રષ્ટિ ત્યાગી વૈરાગી થાય છે કે નહીં? એવી ઉદાસીનતા હોય કે તમે એમ લાગે કે ઉદાસીનતાની મૂર્તિ છે, જાણે ઉદાસ 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 દેખાય. અંદરમાં શું એમાં ઘણા કારણો હોય છે. ઘરનું સ્વજન મરી જાય તો ઉદાસીનતા આવે કે ન આવે? કયો દી તીર મંદી લાડવા ખાવામાં રસ આવે? હે, તીરમંદી લાડવા ખવડાવે છે કે નહીં? હે, રસ આવે? એના ઘરનું જણ મરી ગયું એને રસ આવે? મહેમાન બોલાવ્યા એની વાત જુદી છે. બોલાવે છે ને બધાને? હે, ઉદાસીનતાના તો ઘણા પ્રકાર છે. એવી રીતે સંસારના કોઈ પ્રતિકૂળતાના દુઃખના પ્રસંગે વૈરાગ્યને દીક્ષા આવ્યો હોય, અપમાન થાય ને પણ માણસને ઉદાસીનતા આવે, અરે આ સંસાર. અત્યાર સુધી મેં આ બધું કર્યું, હવે આ કોઈ મારું ગણકારતા નથી. શું ઉદાસીનતા આવે? અરે આ સંસાર ધિકાર છે, આ સંસારને આટલું આટલી જિંદગી ભર આપણે કરી ચૂક્યા. શું કોઈને ગણતરી તો છે નહીં પણ ઉતાનું આપણું કઈ રાખતા નથી. આવે ને ઉદાસીનતા? ઉદાસીનતા ના ઘણા પ્રકાર છે. પછી એમ કે હું તો ત્યાગી છું, વૈરાગી છું, માટે મારે ઉદાસીનતા કર્તવ્ય છે. ઠીક, અનેક પ્રકારે ઉદાસીનતા આવે. અમારે તો વૈરાગ જ હોય, રાગના સાધનો અમારે હોય શકે નહીં. અમે રાગના સાધનોને વાપરીએ નહીં, ભોગવીએ નહીં. અવલંબન રાગનું વિકલ્પનું આવી જાય. અહીંયા તો અંદરમાં શુદ્ધ સ્વરૂપના અવલંબને શુદ્ધ સ્વરૂપને અનુભવે છે, અને જેટલો પરિણામ અંશ ઉદયની સામગ્રી ભોગવતા બહાર જાય છે એમાં દુઃખ અનુભવાય છે. સુખ અને દુઃખ બે એક સાથે અનુભવાય છે. શુદ્ધ સ્વરૂપ અનુભવમાં સુખ અનુભવાય છે, સામગ્રીને ભોગવતા દુઃખ અનુભવાય છે. એક પરિણામમાં સુખ ને દુઃખ બે છે. હવે કહો જોઈએ કે સુખ બાજુ જાય કે દુઃખ બાજુ જાય? જી તડકો ને છાંયો એક રસ્તા ઉપર, તડકો ને છાંયો બે હોય ઉનાળાના, ઝાડ આવે ત્યાં છાંયો હોય ને, તો ક્યાં જઈને ઉભો રહે? છાંયે કે તડકે? સીધી વાત છે. એટલે સમ્યક દ્રષ્ટિ જીવે એમાં દુઃખ અનુભવે છે, દુઃખ જાણે છે, અને તેથી અત્યંત લુખો છે. એ લુખાશનું કારણ છે, અને એની લુખાશ તો યથાર્થ છે. લુખાશ છે માટે યથાર્થ છે એમ નથી, આવી લુખાશ છે તે યથાર્થ છે. હા, ભઠ્ઠી જેવું એમ લીધું છે. એ તો ઓલી શુભોપયોગમાં ભઠ્ઠી જેવું લીધું છે. કેટલું સૂક્ષ્મ અવલોકન હશે સુખ દુઃખ ના વિષયનું, કેટલું સૂક્ષ્મ અવલોકન હશે એ વિચારવાનું છે. આવા જીવને કર્મનો બંધ થતો નથી તે લુખા પરિણામોનું સામર્થ્ય છે એમ જાણો. તે પણ આ પ્રકારના લુખા હો, ઓલા નહીં. ઓલામાં શું ભાવ થયો? શું બંધ પડે? મિથ્યા દ્રષ્ટિ જીવને લુખા પરિણામ હોય, કશાયની મંદતા હોય તો શું બંધ પડે? સમ્યક દ્રષ્ટિ જીવને સ્વરૂપના અનુભવને લીધે લુખા પરિણામ છે, તેથી એને કર્મ બંધ થતો નથી એમ કે છે. એમ ફેર છે, નિર્જરા થાય છે. હા, એ આવું પ્રકાર છે. રસ ન તો પરાણે સજા ભોગવતા હોય તેવી રીતે ઉદયને ભોગવે છે. કેવી રીતે? સજા ભોગવતા હોય કે આ જીવે પૂર્વે કોઈ એવા પ્રકારના અનુચિત પરિણામો કરીને આવો કર્મબંધ બાંધ્યો છે, એ કર્મબંધ નો ઉદય આવ્યો છે, એને ભોગવતા હોય શું કરવી? જે અપરાધથી બંધ થયો, એ અપરાધથી થયેલા બંધનો ઉદય આવ્યો, એમાં હોય શું કરવી? એ તો અપરાધની સજા ભોગવવાની છે, સજા ભોગવે એને હોશ હોય નહીં, એમ લેવું છે. શું આવા જીવને કર્મનો બંધ થતો નથી, તે લોખા પરિણામોનું સામર્થ્ય છે, એટલે કે તેના પરિણામ ત્યાં લાગતા નથી, ચોંટતા નથી. ક્યાં ચોંટે છે? કે અનુભવમાં, શુદ્ધ સ્વરૂપના અનુભવમાં. જ્યારે બીજા જીવને પરિણામ ચોંટતા નથી, પણ શુભ ભાવમાં પરિણામ ચોંટે છે. અશુભમાં નથી ચોંટતા ને શુભમાં ચોંટે છે. અશુભમાં ન ચોંટે અને શુભમાં ચોંટે તો મોટો કોઈ ફરક પડતો નથી, પણ શુદ્ધાત્મામાં ચોંટે તો મોટો ફરક પડે છે. આમ લેવું, ચોખ્ખી વાત આ છે. તેથી આવો અર્થ નક્કી કર્યો કે સમ્યક દ્રષ્ટિ જીવને શરીર ઇન્દ્રિય આદિ વિષયોનો ભોગ નિર્જરાને લેખે છે. ઠીક, કેવો શબ્દ વાપર્યો? લેખે, લેખે એટલે ગણતરી, લેખે એટલે ગણતરી. સમ્યક દ્રષ્ટિ જીવને શરીર ઇન્દ્રિય આદિ વિષયોનો ભોગ નિર્જરાની ગણતરીમાં આવે છે, બંધની ગણતરીમાં નહીં, તેને નિર્જરા થાય છે. કેમ કે આગામી કર્મ તો બંધાતું નથી, અને પાછનું જે જૂનું હતું તે ઉદય ફળ દઈને મૂળથી નિર્જરી ગયું, એ તો ખલાસ થઈ ગયો. તેથી સમ્યક દ્રષ્ટિનો ભોગ નિર્જરા છે. આ વાક્ય કેવું લીધું? રાજમલજીએ કેવું વચન લખ્યું છે કે સમ્યક દ્રષ્ટિનો ભોગ નિર્જરા છે. ભોગ નિર્જરા હોય, ભોગ નિર્જરા ન હોય, પણ અંદરની વાત બતાવી દીધી કે ભોગ કાળે લુખા પરિણામ છે, ચિકાસ થઈને ચોંટતા નથી, માટે એને કર્મ બંધ થતો નથી. ઉલટાનું એને એ વખતે દુઃખ અનુભવાય છે. દુઃખમાં રસ અને રતિ કેવી રીતે ઉપજે, દુઃખમાં પ્રીતિ કેવી રીતે થાય, દુઃખમાં કોઈને પ્રીતિ ન થાય. એ તો જે જીવોને દુઃખમાં સુખનો આભાસ છે, એ દુઃખના પરિણામમાં સુખનો નિશ્ચય છે, એટલે સુખ કલ્પના એ કલ્પ્યું છે, કલ્પિત સુખ માનીને એ સુખી થાય છે, રીતિને રતિને પ્રીતિ કરે છે. વાસ્તવમાં દુઃખના પરિણામમાં દુઃખ જ છે, ખરેખર સુખ નથી, એની વાસ્તવિકતા છે. દુઃખ લાગે એટલે ખિસ્સા વગર રહે જ નહીં, એ જીવનો સ્વભાવ છે. ગરમ લાગે, ઊંડું લાગે એટલે ખિસ્સા વગર રહે નહીં, સીધી વાત છે.
જ્ઞાન વૈભવ વિરાગ બલાત સેવકો અપી તદ તદ સ્વ અસેવક તદ અસૌ અસેવક. અસૌ શબ્દ છે, તત અસૌ સેવક અપી અસેવક, ત્યાંથી શરૂ કર્યું છે, છેલ્લા ચરણથી. ટીકા છેલ્લા ચરણથી કરી છે. તત અસૌ સેવક અપી અસેવક, તત એટલે તે કારણથી, અસોવ એટલે આ આ સમ્યક દ્રષ્ટિ જીવ, અસોવ નો અર્થ થાય છે આ આ. અહીંયા કોને નિર્દેશ કરવો છે? અહીંયા આમાં સમ્યક દ્રષ્ટિ જીવનો. તેથી સમ્યક દ્રષ્ટિ જીવ કર્મના ઉદયથી થયેલ છે. અસોવનો અર્થ સમ્યક દ્રષ્ટિ જીવ નથી થતો, શબ્દાર્થ તો અસોવનો અર્થ આ થાય છે. સંસ્કૃત શબ્દ છે અસોવ, અસોવ એટલે આ. પણ અહીંયા આ એટલે કોણ? કે અહીંયા સમ્યક દ્રષ્ટિ જીવ ભાવ સીધો જ અર્થ કરે છે. શું તે કારણથી સમ્યક દ્રષ્ટિ જીવ કર્મના ઉદયથી થયેલ છે. જે શરીર પંચેન્દ્રિય વિષયની સામગ્રી તેને ભોગવે છે, સેવે છે, તો પણ અસેવક ભોગવતો નથી. ભોગવે છે તો પણ ભોગવતો નથી એમ કે છે. આ તો આટલું તો અધ્યાત્મનો વિષય અન્ય મતમાં પણ વેદાંતમાં પણ આવે છે. ભાગવતમાં એવું દ્રષ્ટાંત આપે છે કે દુર્વાસા મુનિ છે, એને ઘણા ઉપવાસ કર્યા છે. શું? તો કે ઉપવાસી નથી, કેમ કે ક્રોધી છે, ક્રોધ ઘણો હતો. શું? અને શ્રી કૃષ્ણ છે એ વાસુદેવ છે, ત્રણ ખંડના ધણી છે. રોજ મિષ્ટાન ખાવાના હોય એમને. શું ખાવાનું હોય? રોજ રોજ મિષ્ટાન ખાવાના હોય, બહુ ભારે ખોરાક હોય. શું? એમાં પછી સોનાની ને મોતીની ને બધી ભસ્મો હોય પછી. શું? હીરાની ભસ્મો હોય. શું? તો કે શ્રી કૃષ્ણ ઉપવાસી છે. શું કે? શ્રી કૃષ્ણ છે એ ઉપવાસી છે. આ ખાય છે તો ઉપવાસી છે, અને ઓલા નથી ખાતા તો કે ઉપવાસી નથી. ઠીક, ત્યાં આવું બધું ચાલે છે, આ વિષયો ચાલે છે ત્યાં. ખાસ કરીને ભાગવતમાં શ્રી કૃષ્ણના વિષયમાં જે ચાલ્યું છે, આપણે પણ અહીંયા અધ્યાત્મના વિષયમાં લેવાય છે કે બોલે છે તો પણ બોલતો નથી, ખાય છે તો પણ ખાતો નથી, ચાલે છે તો પણ સ્થિર છે આત્મામાં. હું બહારમાં શરીરથી ચાલે છે, અંદર આત્મામાં સ્થિર છે. એ સમજાવે છે, એ વિષય સમજાવો છે. તે કારણથી સમ્યક દ્રષ્ટિ જીવ કર્મના ઉદયથી થયેલ છે. જે શરીર પંચેન્દ્રિય વિષય સામગ્રી તેને ભોગવે છે તો પણ ભોગવતો નથી. ભોગવ પંચેન્દ્રિયના વિષયના ભોગનું આલંબન લેવા માટે નથી. આ આલંબન છોડે છે, એને છોડ્યું છે એ સમજાવવા માટે વાત છે. નહીતર શું થાય છે કે જીવની અનાદિથી રુચિ તો ભોગ ઉપભોગની છે, અને એમાં શાસ્ત્રમાં આવો વિષય આવે પાછો સામે કે પોતાની રુચિનું પોષણ મળે, તો એ ખરેખર શાસ્ત્રના શાસ્ત્રકર્તાના આશયને સમજ્યો નથી. આશય બીજો છે. અહીંયા અહીંયા તો એ ભોગના આલંબનને જેણે છોડ્યું છે એ બતાવવા માટે એમ કે છે કે ભોગવે છે તો પણ એ આલંબન વિના ભોગવે છે, આલંબન લેતો નથી. શા કારણથી? શું કરવા એમ છે? કોઈ પક્ષપાતથી વાત કરે છે કે ભાઈ સમ્યક દ્રષ્ટિ છે માટે એને પક્ષપાત કરો, એને બંધ ન થવો જોઈએ એમ નથી. ત્યાં પણ કોઈ વાસ્તવિક કારણ રહેલું છે એ બતાવવું છે. યતના વિષય સેવને અપી વિષય સેવનસ્ય સ્વમ ફલમ ન અશ્નુતે. સ્વમ અશ્નુ એટલે પામવું, પામતો નથી. જે કારણથી સમ્યક દ્રષ્ટિ જીવ પંચેન્દ્રિય સંબંધી વિષયોને સેવે છે તો પણ તે કારણથી એમ લેવું, તે કારણથી અહીંયા વચ્ચે લેવું, પંચેન્દ્રિય ભોગનું ફળ છે જ્ઞાનાવરણ આદિ કર્મનો બંધ તેને પામતો નથી. સ્વમફલમ વિષય સેવનસ્ય સ્વમફલમ, વિષય સેવવાનું ફળ જે કર્મ બંધ એને પામતો નથી એવું એક કારણ વિદ્યમાન છે એમ કહેવું છે. સમ્યક દ્રષ્ટિ જીવના પરિણમનમાં એવું એક કારણ વિદ્યમાન છે આમ દેવું છે, અને એ કારણ એ દર્શાવવું છે. વિષય ભોગવે છે એ નથી દેખાડવો, એનું કારણ દેખાડવું છે કે કર્મબંધ કેમ થતો નથી. એ વખતે જ્ઞાન વૈભવ વિરાગ બલાત આ કારણ છે. શું એવું પણ શા કારણ થી કયા કારણ થી એમ છે કે જ્ઞાન નો વૈભવ છે ને વૈરાગ્ય નું બળ છે, જ્ઞાન ની સમૃદ્ધિ છે અને વૈરાગ્ય નું જોર છે, બળ છે એટલે જોર છે, બસ આ કારણ છે ને. બીજા જીવોને મિથ્યા દ્રષ્ટિ જીવોને વૈરાગ્ય નું બળ હોય પણ જ્ઞાન નો વૈભવ ન હોય એની પાસે. શું એટલા માટે એમ વિચારવામાં આવે છે કે કોઈ જીવ ત્યાગ કરે છે બાહ્ય પદાર્થોનો, બાહ્ય વિષયોનો ત્યાગ કરે છે, તો ત્યાગની કિંમત કેવી રીતે આંકવી, કે એને ગ્રહણ શું કર્યું છે કે જેથી આ ત્યાગ કર્યો છે. શું ગ્રહણ પૂર્વક ત્યાગ, એ રીતે ત્યાગને સમજવાનો છે કે અંદર શુદ્ધાત્મ સ્વરૂપને ગ્રહણ કર્યો છે અને પછી આ ત્યાગ છે, કે અંદરમાં કોઈ શુભ ભાવના અવલંબનથી કોઈ વાત ગ્રહણ કરી છે અને આ ત્યાગ કર્યો છે, બસ આ તપાસવાનું છે. એના ઉપર ત્યાગનું મૂલ્ય છે. જો શુદ્ધાત્માના ગ્રહણ પૂર્વક ત્યાગ થયો હોય તો તે યથાર્થ છે, કેમ કે તેનાથી નિર્જરા થાય છે, અને નહીંતર બાહ્ય ત્યાગ કરનારના ત્યાગને કોઈ મૂલ્ય નથી. જાઓ ગમે તે પ્રકારે કર્યો હોય, ભલે ગમે તે પ્રકારે ત્યાગ કર્યો હોય, એનું કોઈ મૂલ્ય નથી. એમ વિચારે ભાઈ, ભોગ ઉપભોગમાં અનેક જીવોની હિંસા થાય છે, ઠીક, માટે બીજા જીવોની હિંસા ન થાય તે માટે આ ક્રિયા છોડી દેવી, આ પદાર્થ છોડી દેવો, આ ભોગ છોડી દેવો, આનો ત્યાગ કરી દેવો, કેમ કે આપણે અહિંસા પાળવી જોઈએ. આપણે જૈન છીએ અને જૈનો એ તો અહિંસા પાળવી જ જોઈએ, ઠીક. મહાવીર ભગવાન નો ઉપદેશ શું, તો કે અહિંસા પાળો, ખોટી વાત છે. મહાવીર ભગવાન નો ઉપદેશ છે મુક્તિ કેવી રીતે પામવી, તે મુક્તિના માર્ગ નો ઉપાય નો ઉપદેશ છે. એ ઉપાય કરતા હિંસાનું પાલન થાય છે એ વાત જુદી છે, પણ એવો ઉપાય કરે નહીં ને હિંસાનું પાલન કરે અહિંસાનું. શું એ વાત બરાબર નથી, ભલે અહિંસા પાળે તો હોય તેમ. આપણે દાન કરવાનો ભાવ આવ્યો, શું ભાવ માટે કઈ ધર્મ છે કે એવો કોઈ ધર્મ નથી. મંદિર બંધાવે છે, અત્યારે તો ફાળા કરીને બંધાવે છે, પણ આ તો વગર ફાળો કરીને પોતે મંદિર બંધાવે, હા, તો એને ધર્મ થાય કે ન થાય. ગુરુદેવ ચોખ્ખી ના પાડતા હતા, લાખ કરોડ બંધાવે ને એમ કે, હા, એથી કઈ ધર્મ ન થાય. શું એ તો પ્રતિષ્ઠામાં પોતે ઉપસ્થિત રહેતા હતા, ભગવાનની પ્રતિષ્ઠામાં મંદિર બંધાય ત્યારે, અને ઉત્સવની અંદર પ્રવચન આપતા હતા, પ્રવચનમાં એમ આપતા હતા પાછા કે આ મંદિર બંધાવવાના શુભ ભાવ થયા માટે ધર્મ થયો એમ માનવું નહીં, ઠીક. એ વખતે ઉપદેશ આપતા હતા, ભૂલ ના કરે એટલા માટે કરુણા કરે. તો પોતે ઉપસ્થિત રહ્યા અને એટલી પ્રેરણા આપી, એ પ્રેરણા આપી ગણાય ને, અનુમોદન કર્યું ગણાય ને, ચારો મંદિર બંધાય છે, ભગવાનનું સ્થાપના થાય છે, માટે આપણે ત્યાં જવું જોઈએ, તો શેની અનુમોદના કરી તો પછી? ઠીક, ઉપદેશમાં ના પાડે અને પોતે પાછા આવીને ઉભા રહીએ, કથની ને કરણીમાં ફેર થયો કે ન થયો? હે કે નહીં એ સમજાવવા આવ્યા શું કે આ ભેદ જ્ઞાનનું નિમિત્ત છે, આ સ્વરૂપનું ધ્યાન ભગવાનની પ્રતિમા તો આત્મ સ્વરૂપનું ધ્યાનમાં નિમિત્ત છે, ભેદ જ્ઞાનમાં નિમિત્ત છે, માત્ર શુભાવ કરવા માટે મંદિર બંધાવવામાં આવતું નથી, એ સમજાવવા માટે આવે છે. ઠીક, બધા મંદિરો ઉપર અત્યારે પછી પણ બોર્ડ લગાવ્યું સૌએ, ધર્મની પ્રેરણા આપી છે, શુભાવની નહીં, એમ લેવું. શું જ્ઞાન નો અર્થ? શું જ્ઞાન ના વૈભવ નો અર્થ? શું કે શુદ્ધ સ્વરૂપ નો અનુભવ અને તેનો શુદ્ધ સ્વરૂપ નો મહિમા, તેનો એટલે શુદ્ધ સ્વરૂપ નો, શુદ્ધ સ્વરૂપ નો અનુભવ અને શુદ્ધ સ્વરૂપ નો મહિમા. શુદ્ધ સ્વરૂપ ના, શુદ્ધાત્મ સ્વરૂપ ના અત્યંત મહિમા થી શુદ્ધ સ્વરૂપ નો અનુભવ પ્રગટે. શુદ્ધ સ્વરૂપનો મહિમા અત્યંત વધી જાય, અત્યંત નિર્વિકલ્પ સ્વરૂપનો રસ વધે ત્યારે વિકલ્પ મટીને નિર્વિકલ્પ થાય, એ જ્ઞાનનો વૈભવ છે. એટલે જ્ઞાનનો વૈભવ શું? કે જ્ઞાન શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે તે જ્ઞાનનો વૈભવ, ઘણા શાસ્ત્રોનું જાણપણું કરે માટે જ્ઞાનનો વૈભવ એમ નહીં. અધ્યાત્મ શાસ્ત્ર છે ને, શાસ્ત્ર જ્ઞાન ને જ્ઞાન નો વૈભવ નથી કેતા, ભાઈ બહુ શાસ્ત્રો નું જ્ઞાન છે. શું શાસ્ત્રો સમજે છે અને બીજાને શાસ્ત્રો સમજાવી પણ શકે છે અને ઘણા માણસો સાંભળવા માટે એકઠા થાય છે, માટે જ્ઞાન નો વૈભવ છે કે નહીં? બિલકુલ નહીં. એ રીતે જ્ઞાન ના વૈભવ નો અહીંયા આંક મૂકવામાં આવતો નથી. આંક એટલે ગણતરી આવતો. શુદ્ધ સ્વરૂપ નો અનુભવ અને તેનો મહિમા, જ્ઞાન વૈભવ કાંસમાં છે ને, એનો અર્થ કર્યો છે. એક તો તે કારણ છે, સાથે સાથે બીજું કારણ હોય છે કે કર્મના ઉદયથી છે વિષયનું સુખ, તે જીવનું સ્વરૂપ નથી. જો ફરીને લીધું પાછું, આગળ જીવનું સ્વરૂપ નથી એમ લીધું, તો અહીંયા એમ કહે છે કે જીવનું સ્વરૂપ નથી. કર્મના ઉદયથી છે વિષયનું સુખ, એવું સુખ તે જીવનું સ્વરૂપ નથી. જીવનું સ્વરૂપ સુખ છે, પણ આ પ્રકારનું સુખ તે જીવનું સ્વરૂપ નથી. જો એ તો દુઃખ છે ખરેખર, સુખ ક્યાં હતું? એ તો લોકો એને સુખ કે છે એટલે સુખ કીધું, લોક ભાષા એ ખરેખર દુઃખ છે. કર્મના ઉદયથી છે વિષયનું સુખ, તે જીવનું એટલે પોતાનું સ્વરૂપ નથી. તેથી વિષય સુખમાં રતિ ઉપજતી નથી, માટે એને ત્યાં પ્રીતિ ને પ્રેમ ને સુખ નો લાગણી થતી નથી. ઉદાસ ભાવ થાય છે, ઉલટાનો ઉદાસ ભાવ થાય છે. ઘરમાં અજગર આવેલો જુએ તો રાજી થાય? હે, કાળો નાગ હોય તો ભય પામે. શું થાય? ભય પામે. એ ઉદાસ થવાનું કારણ આ છે કે આ કર્મ બંધ નું નિમિત્ત છે. હું જાગ્રત રહું, મારા સ્વરૂપમાં હું જાગ્રત છું, આમાં મારે ક્યાંય ફસાવા જેવું નથી. એ ફસાતો નથી, વૈરાગ્યને કારણે ફસાતો નથી. શું એ લીધું છે? પૂજી બેન શ્રી જ્ઞાન વૈરાગ્યના બોર્ડ લીધા છે કે નહીં? શું જ્ઞાન છે એ જીવને હૃદયમાં ફસાવા દેતું નથી. વૈરાગ્ય છે તેનાથી પ્રીતિ ને રતિ ઉપજતી નથી, અને તે કાળે જ્ઞાન જીવને વિષયમાં ફસાવા દેતું નથી. ફસાય નહીં ત્યાં. શું ઉદાસ ભાવ છે, અને એ કારણથી કર્મ બંધ થતો નથી. એ કારણ હોવાને લીધે, એવા કારણથી, એવા જ્ઞાન અને વૈરાગ્યના કારણથી કર્મબંધ થતો નથી. તેનો ભાવાર્થ આમ છે કે શું? એ વાતનો ભાવાર્થ અથવા સારાંશ આવો છે કે સમ્યક દ્રષ્ટિ જે ભોગ ભોગવે છે તે નિર્જરા નિમિત્તે છે. સજા પૂરી ભોગવી લીધી, એને સજા ભોગવી છે. સજા ભોગવી એટલે એનો ગુનો છે એ પૂરો થઈ ગયો. જે ગુનાની સજા પડી હતી એ અપરાધ માફ થઈ ગયો. એ રીતે લેવું. એકસો ને 35 કળશ થયું. 136 સમ્યક દ્રષ્ટિર્ભવતિ નિયતમ જ્ઞાન વૈરાગ્ય શક્તિ સંવસ્તુત્વમ કલયિતમયમ સ્વાનિરૂપાપ્તિ મુક્ત્યા યસ્માદ જ્ઞાત્વા વ્યતિકરમિદમ તત્વતઃ સ્વમ પરમ ચ સ્વસ્મિન નાસ્તે વિરમતિ પરાત સર્વતો રાગયોગાત. અર્થ: સમ્યક દ્રષ્ટે નિયતમ જ્ઞાન વૈરાગ્ય શક્તિ હિ ભવતિ. સમ્યક દ્રષ્ટિ એટલે કોણ? સમ્યક દ્રષ્ટિ એટલે કેવા જીવ? જો કે દ્રય રૂપે મિથ્યાત્વ કર્મ ઉપશમું છે જેને. ઉપશમ સમ્યક દ્રષ્ટિ લીધો. કેવો લીધો? ઉપશમ સમ્યક દ્રષ્ટિ લીધો. દ્રય રૂપે તો મિથ્યાત્વ ની પ્રકૃતિ જે કર્મ હતો એ ઉપશમી ગયું છે, ઉદય જ આવ્યો નહી. અને ભાવ રૂપે, દ્રય રૂપે આમ થયું છે, મિથ્યાત્વ નો ઉદય ન હોય સમ્યક દ્રષ્ટિને. ભાવ રૂપે શુદ્ધ સમ્યક્ત્વ ભાવ રૂપ પરિણમો છે જે જીવ. શુદ્ધ સમ્યક ભાવે ઉપશમ સમ્યક દર્શન ને શું કહેવાય છે? શુદ્ધ સમ્યક દર્શન. 1947 સમ્યક શુદ્ધ પ્રકાશ રે આવે છે ને, કૃપાલુ દેવે પોતાના અંગત પરિણમ નું એક કાવ્ય લખ્યું છે, કવિતા. એટલે 1947 24 વર્ષની ઉંમર છે. સંકેત શુદ્ધ પ્રકાશ ઉરે એ ઉપશમ સમ્યક દર્શન. પહેલું થાય તે ઉપશમ થાય છે. એ શુદ્ધ છે, ઉપશમ છે એ શુદ્ધ છે, નિર્મળ છે. જેમ ક્ષાયિક શુદ્ધ છે એમ ઉપશમ પણ શુદ્ધ છે. એ ઘણા ક્ષાયિક માને છે, પણ અત્યારે ક્ષાયિક ન હોય. ક્ષાયિક તો કેવળીના પાદમાં થાય છે. અત્યારે કેવડી છે ને, શું કહે છે કે દ્રવ્ય રૂપે તો મિથ્યાત્વ કર્મ ઉપશમું છે, અને ભાવ રૂપે શુદ્ધ સમ્યક્ત્વ ભાવ રૂપ પરિણમો છે જે જીવ. તેને શુદ્ધ સ્વરૂપના અનુભવ રૂપ જાણપણો. જ્ઞાન નો અર્થ શું કર્યો? શાસ્ત્ર જ્ઞાન ન કર્યો, જ્ઞાન એટલે શુદ્ધ સ્વરૂપ નું અનુભવ રૂપ જાણ પણ વેદન જ્ઞાન ને જ્ઞાન કે છે અહિયાં શું જાણપણા રૂપ જ્ઞાન ને જ્ઞાન નથી કરતા વેદન નું જાણપણ શુદ્ધ સ્વરૂપ નું વેદન અનુભવ થાય ભોગવતો થાય એનું જ્ઞાન એને અહીંયા જ્ઞાન કે છે બાકીના જ્ઞાન કહેતા નથી એવું જેને જ્ઞાન છે વૈરાગ્ય એટલે કે જેટલા પરદ્રવ્ય પરદ્રવ્યમાં દ્રવ કર્મરૂપ ભાવ કર્મરૂપ અને નો કર્મરૂપ જો ભાવ કર્મ ને શેમાં નાખ્યા પરદ્રવ્યમાં નાખ્યા છે ને ચોખ્ખો જેટલા પરદ્રવ્યો એટલે દ્રવ કર્મરૂપ ભાવ કર્મરૂપ અને નો કર્મ શરીર આદિ બધા કેવા છે જેટલા પરદ્રવ્ય તે જ્ઞેય રૂપે છે તે સમસ્ત પરદ્રવ્યોનો સર્વ પ્રકારે ત્યાગ લ્યો અવિરત સમ્યક દ્રષ્ટિને સર્વ પ્રકારે ત્યાગ હોય રાજમલજી શું કેવો શબ્દ વાપર્યો સર્વ પ્રકારે ત્યાગ છે એટલે ન તો દ્રવ કર્મમાં એકત્વ થાય છે ન તો ભાવ કર્મમાં એકત્વ થાય છે ન તો નો કર્મમાં એકત્વ થાય છે શરીર મકાન કુટુંબ એ બધા નો કર્મ છે એમાં ક્યાંય મારાપણું અનુભવમાં આવતું નથી મારા છે એમ દેખાતા જ નથી પછી અનુભવાય ક્યાંથી શરીર કુટુંબ મકાન એ મારા છે એમ સમ્યક દ્રષ્ટિને દેખાતા નથી પછી અનુભવવાનો પ્રશ્ન રહેતો નથી જ્ઞેય રૂપે છે ને પરજ્ઞેય રૂપે છે કેવા પરજ્ઞેય રૂપે છે જ્ઞેય રૂપે છે ત્યાં પરજ્ઞેય લેવા શું તે સમસ્ત સર્વ પ્રકારે ત્યાગ છે એટલે મૂળ માંથી એકત્વ થતું નથી એને અહીંયા પૂરો ત્યાગ છે એમ કહેવામાં આવે છે સર્વ પ્રકારે એટલે પૂરો ત્યાગ કે એમ આત્મા એને અડતો નથી અનુભવમાં ભિન્ન આત્માનો જે અનુભવ છો એને લઈને જરાય દ્રવ કર્મ ભાવ કર્મ નો કર્મ ને સ્પર્શતો પણ નથી સ્પર્શતો જ નથી શરીરને સ્પર્શતો નથી રાગને પણ સ્પર્શતો નથી માટે સર્વ પ્રકારે ત્યાગ છે એનો એક બાજુથી અવિરત સમ્યક દ્રષ્ટિ એવું વિશેષણ લગાડવું બીજી બાજુથી એને દ્રવ કર્મ ભાવ કર્મ નો કર્મ એટલે આખા જગતના પરદ્રવ્યોનો સર્વ પ્રકારે ત્યાગ છે જાઓ વાસ્તવિક છે આમ શું મુમુક્ષુતાની શરૂઆત ક્યારથી થઈ વાસ્તવિક હવે મૂળમાં જાઓ આપણે કે સમ્યક દ્રષ્ટિનું મૂળ ક્યાંથી ઊભું થયું કોઈ પણ જગતના પદાર્થમાં સુખની આશા ને અપેક્ષા ન રહીએ ત્યારે તો એને પૂર્ણતાનું લક્ષ્ય બંધાઈને શરૂઆત થાય એ શરૂઆત વૃદ્ધિગત થઈ શરૂઆત વર્ધમાન થઈ અને સમ્યક દર્શન થયું છે માટે એને સર્વથા ત્યાગ કહેવામાં આવ્યો છે બોલો સર્વથા ત્યાગ લીધું છે વાસ્તવિક છે સર્વથા ત્યાગ કહીને વાસ્તવિક એમ કહેવાય આઠ કર્મ છે ને એમાં દર્શન નો છે રાજા છે અને બાકી બધું સૈન્ય છે એનો શું કર્મ અનંત પ્રકારના એ અનંત 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 કર્મોનું સૈન્ય છે એનો રાજા કોણ દર્શન મો ઉપશમ સમ્યક દર્શન થયું ત્યારે એ રાજા મર્યો હે હવે સૈન્યની શું દશા થઈ માંડું ભાગવા મુઠ્યું વાળીને ભાગવા માંડ્યું રાજા મરી જાય એનું સૈન્ય ઉભું રહે કે આ કોઈ એવો મહાયોદ્ધો પરાક્રમી ઉભો થયો કે અમારા બળવાનમાં બળવાન રાજાને માર્યો કેવો બળવાન હતો કે જેનું રાજ ત્રણેય ખંડમાં, ત્રણેય નહીં ચૌદે બ્રહ્માંડમાં, ત્રણેય લોકમાં એક ચક્રી ચાલે છે, બીજો રાજા નહીં એની સામે. ચૌદ બ્રહ્માંડમાં રહેલા, ત્રણેય લોકમાં રહેલા સર્વ જીવો એને વશ પીડ્યા છે, મોહને વશ પીડ્યા છે. એવા મહાન રાજાને જેણે માર્યો એનું પરાક્રમ પણ કોઈ અલૌકિક ગણવામાં આવ્યું છે, માટે એને સર્વથા ત્યાગ છે એમ કહી દીધું. જાઓ પણ પાંચમા ગુણસ્થાને તો હજી દેશ ત્યાગ સબની શરૂઆત થાય. આઠમા ગુણસ્થાને તો દેશ ત્યાગ ની શરૂઆત થાય, પછી છઠ્ઠા સાતમા ગુણસ્થાને સર્વ ત્યાગ થાય. તો કે બારમા, એ પંદરમા તો પહેલેથી ત્યાગ છે. જાઓ એ બારમા ત્યાગ થયો કેવી રીતે? અંદરમાં હતો એમાંથી બાર દેખાણો, અંદર હતો એ બાર દેખાણો, એટલી વાત છે. આ અંદર નથી દેખાતો એને દેખાડવા માટે આ શાસ્ત્ર લખ્યું. બરાબર. મુકુંદાચાર્ય દેવે અને અમૃતચંદ્રાચાર્ય દેવે શું કરવા આ કલશો લખ્યા? કે બાહ્ય દ્રષ્ટિ જીવો અંદરના ત્યાગને જોઈ શકતા નથી એ દર્શાવવા માટે લખીએ છીએ. જાઓ એ કરુણા કરી છે. શું સમસ્ત પરદ્રવ્યોનો સર્વ પ્રકારે ત્યાગ, એવી બે શક્તિઓ જ્ઞાન અને વૈરાગ્ય રૂપી બે શક્તિઓ નિયતમ ભવતી અવશ્ય હોય છે, સર્વથા હોય છે. શું? અવશ્ય હોય છે એટલે બધાને હોય છે, કોકને હોય ને કોકને ન હોય એમ અહીંયા છે. નિયતમ શબ્દ વાપર્યો છે, નિયમ થી હોય. નિયતમ એટલે નિયત, ચોક્કસ હોય હોય ને હોય. ઇન્દ્ર હોય તો હોય તો કે ઇન્દ્ર ને હોય, ચક્રવર્તી હોય તો હોય તો કે એને હોય, વાસુદેવ હોય તો કે સમીક દર્શન થાય ત્યારે એને પણ હોય, તિરિંજ ને થાય તો. અહીંયા તિરિંજ ને તો ક્યાં પરિગ્રહ છે અત્યારે? એને તો પરિગ્રહ, આ તો પરિગ્રહ વાળા લીધા. બારમાં પરિગ્રહ દેખાય છે એની વાત લીધી. જો સંયોગમાં પરિગ્રહ હોય અને તેને કારણે જીવને અપરાધી માનવામાં આવે તો પછી ભગવાનના સમોસરણની શોભા કેવી છે? હે, સૌથી વધારે મજા છે સમોસરણની. ઇન્દ્ર પોતે આશ્ચર્ય પામે અને બનાવનાર કુબેર પોતે આશ્ચર્ય પામે, ઘરે આ કેવું બની ગયું, આવું તો દેવલોકમાં નથી, આવો વૈભવ તો દેવલોકમાં નથી, એવો વૈભવ સમોસરણમાં હોય તો ભગવાનનો તો બહુ મોટો પરિગ્રહ ગણાય કે ન ગણાય? એ લેવા કે દેવા. જાઓ સંયોગથી પરિગ્રહધારી છે એવું માપ કાઢવું નહીં. શું મુમુક્ષુ જીવ પાસે શક્તિ ની મૂડી થોડી છે, એની પાસે શક્તિ ઓછી છે. પુરુષાર્થ શક્તિ એટલે પુરુષાર્થ કરવાની શક્તિ, એવી જે મૂડી પુરુષાર્થની એ ઓછી છે. હવે ત્યાગમાં ખર્ચી નાખે તો અનુભવમાં ક્યાંથી લાવશે? એ મૂડી એને ત્યાગમાં ખર્ચી નાખી હોય તો પછી અનુભવ ક્યાંથી કરશે? ન થઈ શકે. માટે શક્તિને ખર્ચતા પહેલા વિચાર કરવો, બે વાર વિચાર કરવો, એમ એમ શક્તિ ખર્ચી નાખવી. એક જગ્યાએ ખર્ચા જાય તો પછી બીજી જગ્યાએ મરીએ. માટે જેટલી મુમુક્ષુની ભૂમિકામાં શક્તિ છે તેના તે શક્તિથી સર્વ ઉદ્યમ કરીને પહેલા સમ્યક દર્શન પામવું, એવો ભગવાનનો ઉપદેશ છે. હ, એ કેમ મુનિ ન થયો એમ નહીં પૂછે, પણ મનુષ્ય થયો તો સમ્યક દ્રષ્ટિ કેમ ન થયો એ કહે. મુનિ ન થયો એનો કઈ એમને વાંધો નથી, સમ્યક દર્શન ન થયું એનો વાંધો છે. શું? કેમ કે મુનિ કે એમ કઈ ત્યાગ કરવાથી તો મુનિ થઈ ગયો નથી. શું? એ બંને શક્તિઓ અવશ્ય હોય છે અને સર્વથા એટલે પૂરા પ્રકારની હોય છે. એમાં કોઈને વૈરાગ ઓછો ગણવો, ત્યાગીની દશામાં રહેતા હોય એવા સમ્યક દ્રષ્ટિને વૈરાગ્ય વધારે ગણવો, અને ગૃહસ્થી કે રાજા હોય તો એનો વૈરાગ ઓછો ગણવો, એમ પણ ગણતરી કરવી નહીં. તો શું ગણતરી કરવી? બે ને સર્વથા છે એમ ગણતરી કરવી. જાઓ, સમજાવે છે કેવી રીતે બે ને સર્વથા છે એમ ગણજે. શું? અવશ્ય હોય છે અને સર્વથા હોય છે. અવશ્યમાં અમારો ભાવ સર્વથા કહેવાનો છે એમ કે છે. શું? બંને શક્તિઓ જે રીતે હોય છે તે કહે છે. હવે એ બે શક્તિઓ કેવા પ્રકારે હોય છે, જે રીતે કે કયા પ્રકારે, એનું પરિણામ હોય છે, વિધિ બતાવે છે. શું? યસ્માત એટલે જે કારણથી, કારણ કે અયમ સ્વસ્મિન આસ્તે પરાત સર્વત રાગ યોગાત વિરમતી. સહજ જ શુદ્ધ સ્વરૂપમાં અનુભવ રૂપ હોય છે, સ્વસ્મિન આસ્તે આત્મામાં રહે છે. સાદો અર્થ એનો છે, અસ્મિન એટલે પોતામાં, અસ્મિન એટલે પોતામાં, આસ્તે એટલે રહે છે, પોતામાં જ રહે છે. સમ્યક દ્રષ્ટિ પોતામાં રહે છે. કેવી રીતે? સહજ જ, જો કૃત્રિમ પણે નહીં, વિકલ્પ પણે નહીં, સહજ જ એટલે સ્વાભાવિક પણે જ. સહજ નો અર્થ સ્વાભાવિક પણે જ. શુદ્ધ સ્વરૂપમાં અનુભવ રૂપ હોય છે. સમ્યક દ્રષ્ટિ જીવ સહજ જ પણે શુદ્ધ સ્વરૂપમાં અનુભવ રૂપે હોય છે. અનુભવ કરવો પડે એમ નથી, હોય જ છે, સહેજે હોય જ છે. એમ કે હું શુદ્ધ આત્મા છું તો મને હું શુદ્ધ આત્મા પણ જ અનુભવું ને સહેજે, એમાં બીજી વાત કેમ હોય એમ કે છે. ઠીક, જો હું એક શુદ્ધ આત્મા છું તો સહજપણે મને એનો જ અનુભવ હોય ને, બીજાનો અનુભવ મને કેવી રીતે હોય એમ કે છે. બહુ સ્વાભાવિક લેવું છે. તથા પરાતરાગ યોગાત ઉદગળ દ્રવ્યની ઉપાધિથી જેટલી રાગાદી અશુદ્ધ પરિણતિ, જેટલી એટલે જેટલા અંશે લેવી અહીંયા. શું? કુદગળ દ્રવ્યની ઉપાધિથી એટલે કુદગળ કર્મના ઉદયને લઈને જીવના પરિણામમાં જે ઉપાધિ ભાવ કોઈ અંશે ઉત્પન્ન થાય સમ્યક દ્રષ્ટિને, તેનાથી સર્વ પ્રકારે રહિત હોય છે. એ ઉપાધિથી પણ એ રહિત હોય છે કે આટલો ઉપાધિનો અંશ એમાં મારું અસ્તિત્વ નથી, અથવા એ ઉપાધિ મારે નથી. ઠીક, રોગ આવે શરીરમાં તો એની વ્યાધિ, તો કે શરીર મારું નથી તો એની વ્યાધિ પણ મને નથી. પછી બહુ રોગ વધી જાય, ઘણો રોગ વધે તો માણસનું મૃત્યુ થઈ જાય, થાય કે ન થાય? તો કે આ મનુષ્ય પર્યાય નું મમત્વ પણ મને નથી. જાઓ, ઠીક, આ પર્યાય નું મમત્વ પણ મને નથી. કેમ કે પર્યાય બદલાશે ને હું નહીં બદલાવ, મનુષ્યની પર્યાય બદલાય જશે, હું નહીં બદલાવ. મનુષ્યની પર્યાય બદલાઈને દેવની પર્યાય થશે, પણ હું કઈ દેવ થવાનો નથી. એમ છે, ઠીક. આ પર્યાય નું મમત્વ નથી અને દેવ પર્યાય નું પણ મમત્વ નથી. આમ છે. તેનાથી સર્વ પ્રકારે રહિત હોય છે. તેનો ભાવાર્થ આમ છે કે આ વાતનો ભાવાર્થ આમ છે કે એમ લેવું છે? કેમ કે ભાવાર્થ વાળી ઘડી આવી લેશે. ઉપર કહ્યું તે વાતનો ભાવાર્થ આમ છે કે આવું લક્ષણ સમ્યક દ્રષ્ટિ જીવને અવશ્ય હોય છે. શું આવું લક્ષણ? એટલે જ્ઞાન અને વૈરાગ્યનું લક્ષણ, સ્વરૂપનો અનુભવ અને ઉપાધિમાં પોતાના અસ્તિત્વનો અભાવ. હું ક્યાંય એમાં નથી. એ બંને સમ્યક દ્રષ્ટિને અવશ્ય હોય છે. આવું લક્ષણ હોતા એટલે હોવાને કારણે વર્તમાનમાં અવશ્ય વૈરાગ્ય ગુણ છે. શું? એ જે દ્રવ્યકર્મ ભાવકર્મ ન કર્મમાં પોતાપણાની ઉપાધિ ગ્રહણ કરતો નથી, શું માટે એને વૈરાગ્ય અવશ્ય હોય છે. વૈરાગ્ય નામનો ગુણ છે. અહીંયા વૈરાગ્યને શુભ ભાવનો લીધું, પણ વૈરાગ્ય નામનો ગુણ પ્રગટ્યો છે. શું વૈરાગ્ય ગુણ પ્રગટો? કેવી રીતે? અહીં તો રીત બતાવી છે. એવો વૈરાગ્યનો ગુણ કેવી રીતે પ્રગટ્યો? શું કરીને એવો હોય છે? કે સોમ પરમ ચ ઇદમ વ્યતિકરમ તત્વતઃ જ્ઞાત્વા. સ્વ એટલે કોણ? શુદ્ધ ચૈતન્ય મારું સ્વરૂપ. એ સ્વ એકલું નિર્ભેળ ચૈતન્ય. શું? શુદ્ધ એટલે નિર્ભેળ, નિર્મળ એવું જે શુદ્ધ ચૈતન્ય, એ મારું સ્વરૂપ છે. પર એટલે કોણ? દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ નો વિસ્તાર જેટલો છે એ બધો અનંતા દ્રવ્ય કર્મો, વર્તમાન ચાલતા ભાવ કર્મો, અશુદ્ધ ભાવ અને શરીર આદિ જેટલા સંયોગમાં પદાર્થો આવ્યા તે બધા નો કર્મ, કર્મના ફળ, એ બધો વિસ્તાર પરાયો પારકો છે, પૂદગલ દ્રવ્યનો છે. પારકામાં કોઈને રસ પડે નહીં. 50 લાખની મોટર નીકળે, શું કઈ રસ પડે ખરો? આપણે હું કેમ કે આપણે નથી જા. પારકામાં કોઈને રસ પડતો નથી. એટલે એ પરાયો છે એમ બધું. પરાયો એટલે પારકો. શું? પરાયો હિન્દી શબ્દ છે, ગુજરાતીમાં એને પારકો કહે છે. પારકો એટલે કોનો? પૂદગલ દ્રવ્યનો, જીવ દ્રવ્યનો નહીં, પૂદગલ દ્રવ્યનો છે. ઠીક, નાખ્યું પૂદગલમાં. એવું વિવરણ કહેવા માટે નથી, વસ્તુનું સ્વરૂપ એવું છે એમ અનુભવ રૂપ જાણે છે સમ્યક દ્રષ્ટિ જીવ. તેથી તેને જ્ઞાન નામની શક્તિ છે. અનુભવ છે એટલે જાણે છે માટે નહીં, જાણપણ તો થઈ જાય એટલા માટે એમ કહ્યું કે તત્વતઃ જ્ઞાત્વા. એવું તત્વપૂર્વક તત્વતઃ જાણે છે. તત્વતઃ જ્ઞાત્વા એટલે કહેવા માટે નહી, બોલવા માટે નહી અને વિકલ્પ માત્ર પણ નહી. શું? પણ અનુભવ રૂપે વસ્તુ સ્વરૂપ એવું જ છે એમ અનુભવ રૂપ છે. અને એવું જાણવું સમ્યક દ્રષ્ટિ જીવનો છે, તેથી તેને જ્ઞાન શક્તિ છે. આમ છે માટે એને જ્ઞાન શક્તિ છે, આ કારણથી અનુભવને લઈને અમે જ્ઞાન શક્તિ છે એમ કહીએ છીએ. વિશેષ બીજી શક્તિની વાત
કરશું. જય